એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે પશ્ચિમી ફિલોસોફીના એક એવા કહી શકાય કે પાયાના સ્તંભ જેવા વિચારક પર વાત કરવાના છીએ.
હા, જેમણે વિચારવાની રીત પર, ખાસ કરીને આપણે સૌંદર્ય, કલા, પ્રકૃતિને કેવી રીતે જોઈએ છીએ એના પર બહુ ઊંડી અસર પાડી છે, ઇમેન્યુઅલ કાંટ.
બરાબર. અને આજે આપણે એમના એક ખૂબ જ પ્રભાવશાળી અને કદાચ થોડા એમ કે જટિલ ગણાતા પુસ્તક પર ધ્યાન કેન્દ્રિત કરીશું, ક્રિટિક ઓફ જજમેન્ટ. ગુજરાતીમાં કહીએ તો નિર્ણયનું વિવેચન.
હમ, 1790માં આવ્યું આ પુસ્તક, પણ એની વાત આજે પણ એટલી જ કદાચ વધારે મહત્વની છે. કેમ? કારણ કે એ એક બહુ મૂળભૂત સવાલ સાથે જોડાયેલું છે.
કયો સવાલ?
એ જ કે જો એક તરફ આપણી પાસે વિજ્ઞાન છે જે દુનિયાને નિયમોથી, કારણ અસરથી સમજાવે છે, બધું જાણે એક મશીન જેવું.
હા, ભૌતિક જગત નિયમબદ્ધ.
બરાબર. અને બીજી તરફ આપણો આંતરિક અનુભવ છે, આપણી નૈતિકતા, આપણી પસંદ નાપસંદ, આપણી સ્વતંત્ર ઈચ્છા, મૂલ્યો, આ બધું છે
જે વિજ્ઞાનના નિયમોમાં કદાચ બંધ બેસતું નથી.
બરાબર. તો આ બે જગત વચ્ચે જે જાણે એક ખાઈ દેખાય છે, શું એ ખરેખર છે? અને જો છે તો એને જોડવાનો કોઈ રસ્તો ખરો? કાંટ આ પુસ્તકમાં આ જ કોયડો ઉકેલવાનો પ્રયત્ન કરે છે.
એટલે કે શું દુનિયા ફક્ત કારણ અસરની રમત છે, કે પછી એમાં સૌંદર્ય, કલા, કોઈ હેતુ, આ બધા માટે પણ જગ્યા છે? અને આ બધું વૈજ્ઞાનિક દ્રષ્ટિ સાથે કઈ રીતે જોડાય? ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ અને જરા સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ.
શરૂઆત કરીએ લેખકથી. ઇમાન્યુઅલ કાંટ 1724-1804, એ સમયના પ્રશિયા એટલે આજના જર્મનીના કોનિગ્સબર્ગ શહેરના હતા. ખૂબ જ પ્રભાવશાળી ફિલોસોફર.
યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા ને, તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાનના.
હા, બિલકુલ. અને એમની ખાસ વાત એ હતી કે એમના સમયમાં ફિલોસોફીમાં બે મુખ્ય વિચારધારા ચાલતી હતી. એક હતી બુદ્ધિવાદ એટલે કે રેશનલિઝમ,
જે માનતા કે સાચું જ્ઞાન ફક્ત તર્કથી જ આવે, બુદ્ધિથી.
બરાબર. અને બીજી હતી અનુભવવાદ એટલે કે એમ્પિરિસિઝમ, જે કહે કે ના ભાઈ, બધું જ્ઞાન તો ઇન્દ્રિયોના અનુભવથી જ આવે, બીજું કશું નહીં.
અને કાંટે શું કર્યું?
કાંટે આ બંનેની મર્યાદાઓ જોઈ. એમણે કહ્યું કે ભાઈ, બંને થોડા થોડા સાચા છો, પણ પૂરા નહીં. જ્ઞાન માટે અનુભવ તો જોઈએ જ, પણ આપણું મન પણ એ અનુભવને ગોઠવવાનું, એને અર્થ આપવાનું કામ કરે છે. એટલે કે આપણું મન નિષ્ક્રિય નથી.
અચ્છા, એટલે અનુભવ અને બુદ્ધિ બંને જરૂરી છે. આ એમનો સમન્વય હતો જેણે ખરેખર પશ્ચિમી ફિલોસોફીને નવી દિશા આપી.
ચોક્કસ. હવે આ નિર્ણયનું વિવેચન લખતા પહેલા કાંટે બીજા બે બહુ જ મહત્વના પુસ્તકો લખ્યા હતા. પહેલું હતું ક્રિટિક ઓફ પ્યોર રીઝન, શુદ્ધ તર્કનું વિવેચન,
જેમાં એમણે જ્ઞાનની મર્યાદાઓની વાત કરી હતી ને, આપણે શું જાણી શકીએ, શું નહીં, ખાસ કરીને ભૌતિક જગત વિશે.
હા. અને બીજું પુસ્તક હતું ક્રિટિક ઓફ પ્રેક્ટિકલ રીઝન, વ્યવહારિક તર્કનું વિવેચન. એમાં એમણે નૈતિકતા, આપણી ફરજ, સ્વતંત્ર ઈચ્છાશક્તિ, આ બધા પર ધ્યાન આપ્યું.
પણ પછી પેલી ખાઈનો પ્રશ્ન આવ્યો. એક તરફ વિજ્ઞાનનું જગત જ્યાં નિયમો છે, કારણ અસર છે, બીજી તરફ નૈતિકતાનું જગત જ્યાં સ્વતંત્રતા છે, મૂલ્યો છે. આ બંને જાણે અલગ અલગ દુનિયા.
બરાબર. કાંટ પોતે આને મહાન ખાઈ, ગ્રેટ ગલ્ફ કહી. તો સવાલ એ થયો કે શું આ બે દુનિયા વચ્ચે કોઈ પુલ છે, કોઈ જોડાણ છે? શું પ્રકૃતિ અને આપણી નૈતિકતા વચ્ચે કોઈ મેળ છે?
અને આ ત્રીજું પુસ્તક નિર્ણયનું વિવેચન એ આ ખાઈને પૂરવાનો પ્રયાસ છે.
હા, બરાબર. કાંટ કહે છે કે આપણી જે નિર્ણય લેવાની ક્ષમતા છે એ જ આ સેતુ બાંધવાનું કામ કરે છે. અને અહીં એક ખાસ પ્રકારના નિર્ણય પર ફોકસ કરે છે, જેને એ કહે છે પ્રતિબિંબાત્મક નિર્ણય.
પ્રતિબિંબાત્મક નિર્ણય આ શું છે? આપણે જે રોજ નિર્ણય લઈએ એનાથી અલગ?
હા, થોડું અલગ છે. જુઓ, મોટા ભાગે આપણે જે નિર્ણય લઈએ છીએ તેને કાંટ નિર્ધારક નિર્ણય કહે છે. એટલે કે આપણી પાસે પહેલેથી કોઈ નિયમ કે વ્યાખ્યા હોય,
જેમ કે બધા માણસો મરણશીલ છે.
બરાબર. અને પછી આપણે કોઈ ચોક્કસ કેસ જોઈએ, જેમ કે સોક્રેટીઝ માણસ છે, અને આપણે નિયમ લાગુ પાડી દઈએ માટે સોક્રેટીઝ મરણશીલ છે. આ થયું નિર્ધારક નિર્ણય. નિયમ પહેલેથી છે, આપણે બસ એને લાગુ પાડ્યો.
ઓકે, તો પ્રતિબિંબાત્મક નિર્ણય?
એમાં ઉલટું છે. આપણી સામે કોઈક વિશિષ્ટ અનોખી વસ્તુ આવે છે. માની લો કે એક અદ્ભુત સુંદર ફૂલ, અથવા કોઈક જટિલ પેઇન્ટિંગ, કે પછી કોઈ વિચિત્ર જીવ. હવે આને સમજાવવા માટે આપણી પાસે કોઈ તૈયાર નિયમ નથી. તો આપણે શું કરીએ? આપણે એ વિશિષ્ટ વસ્તુ પર ધ્યાન આપીએ છીએ, એના પર વિચાર કરીએ છીએ, પ્રતિબિંબ પાડીએ છીએ, અને એમાંથી કોઈક સાર્વત્રિક નિયમ, કોઈક અર્થ, કોઈક સમજણ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ.
અચ્છા, પેલું ઉદાહરણ તમે આપ્યું હતું, કોઈ નવી વાનગી ચાખવા જેવું. ખબર નથી શું છે, પણ આપણે એના સ્વાદ, એની બનાવટ પરથી એને સમજવાનો પ્રયાસ કરીએ.
બરાબર, એ જ. આપણે અનુભવમાંથી નિયમ તરફ જઈએ છીએ, નિયમથી અનુભવ તરફ નહીં. કાંટના મતે આપણા સૌંદર્યના અનુભવો અને પ્રકૃતિમાં જે આપણને હેતુ દેખાય છે એ અનુભવો આ બંને પ્રતિબિંબાત્મક નિર્ણય પર આધારિત છે.
અને આ પુસ્તક આ બે પ્રકારના નિર્ણયોની જ વાત કરે છે.
મુખ્યત્વે પુસ્તકના બે મુખ્ય ભાગ છે. પહેલો ભાગ છે સૌંદર્યલક્ષી નિર્ણય, એસ્થેટિક જજમેન્ટ, એટલે કે સુંદરતા અને ભવ્યતા, જેને કાંટ ઉદાત્ત કહે છે, સબલાઇમ કહે છે, તેના અનુભવો વિશે. અને બીજો ભાગ છે ઉદ્દેશ્યલક્ષી નિર્ણય, ટીલિયોલોજિકલ જજમેન્ટ, એટલે કે પ્રકૃતિમાં, ખાસ કરીને જીવંત વસ્તુઓમાં આપણને જે હેતુ દેખાય છે ને એના વિશે.
અને આ બંને નિર્ણયો પેલી ખાઈ પર પુલ બાંધે છે.
બરાબર. ચાલો તો પહેલા ભાગમાં જઈએ, સૌંદર્યલક્ષી નિર્ણયનું વિવેચન. કાંટ સુંદરતાના નિર્ણયને સમજવા ચાર ક્ષણો કે મુદ્દાઓની વાત કરે છે. પહેલો, ગુણવત્તા, ક્વોલિટી, અને એની મુખ્ય વાત છે નિસ્વાર્થતા, ડિસઇન્ટરેસ્ટેડનેસ. શું મતલબ આનો?
નિસ્વાર્થતા એટલે સ્વાર્થ વગરનું.
હા, કાંટ કહે છે કે જ્યારે આપણે કોઈ વસ્તુને ખરેખર સુંદર કહીએ છીએ ત્યારે આપણને જે આનંદ મળે છે એ કોઈ અંગત ફાયદા, કોઈ ઉપયોગ કે કોઈ માલિકીની ભાવના સાથે જોડાયેલો નથી હોતો.
ઉદાહરણ તરીકે, એટલે મને ગમ્યું કહેવા કરતા અલગ છે, જેમ કે ચોકલેટ ભાવવી.
હા, બરાબર. ચોકલેટનો આનંદ સ્વાર્થી છે, એ આપણી ઇન્દ્રિયને સંતોષ આપે છે, અને એ સારુંથી પણ અલગ છે. કોઈ વસ્તુ સારી હોય કારણ કે નૈતિક રીતે સારી છે અથવા કોઈ કામ માટે ઉપયોગી છે, પણ સુંદરતાનો આનંદ આ બંનેથી પર છે, એ નિસ્વાર્થ છે, ચિંતનાત્મક છે.
આજના જમાનામાં આ વિચાર થોડો ક્રાંતિકારી જેવો લાગે, જ્યાં દરેક વસ્તુની વેલ્યુ એના ઉપયોગથી મપાય છે. કાંટ કહે છે, સેના ના, સાચી સુંદરતાની કદર એના માટે જ કરો કારણ કે એ સુંદર છે, કોઈ ફાયદા માટે નહીં.
બિલકુલ, આ જ એમનો મુદ્દો છે. હવે બીજી ક્ષણ, જથ્થો, અને અહીં વિચાર છે વ્યક્તિલક્ષી સાર્વત્રિકતા. શબ્દો ભારે છે પણ વાત સમજવા જેવી છે.
વ્યક્તિલક્ષી પણ સાર્વત્રિક આ કેવી રીતે?
હા, જો જ્યારે આપણે કહીએ છીએ વાહ શું સુંદર સૂર્યાસ્ત છે, ત્યારે આપણે ફક્ત આપણી લાગણી વ્યક્ત નથી કરતા કે મને ગમ્યો. આપણે જાણે અજાણે એવી અપેક્ષા રાખીએ છીએ કે ત્યાં હાજર બીજા બધાને પણ એ સુંદર લાગવો જોઈએ. આપણે એમ નથી કહેતા કે મારા માટે સુંદર છે, આપણે કહીએ છીએ આ સુંદર છે, જાણે એ એક હકીકત હોય.
પણ સૌંદર્યનો અનુભવ તો વ્યક્તિગત છે ને, મારી લાગણી છે, તો પછી એ બધા માટે સાચો હોય એવો દાવો હું કઈ રીતે કરી શકું? એ તો મારો મત થયો ને.
બહુ સરસ સવાલ. અહીં જ કાંટની ખૂબી છે. એ કહે છે કે આ દાવો કોઈ તાર્કિક પુરાવા પર નથી, તમે સાબિત ના કરી શકો કે આ સુંદર છે, પણ આપણે એવી શ્રદ્ધા રાખીએ છીએ કે બધા મનુષ્યોમાં સૌંદર્યને અનુભવવાની જે મૂળભૂત માનસિક શક્તિઓ છે, ખાસ કરીને કલ્પના શક્તિ અને સમજ શક્તિ, એ બધામાં સમાન છે.
અચ્છા.
અને જ્યારે કોઈ સુંદર વસ્તુના સંપર્કમાં આ શક્તિઓ એક ખાસ પ્રકારની મુક્ત રમત, ફ્રી પ્લેમાં લાગે છે, ત્યારે એક સુમેળભરો આનંદ ઉત્પન્ન થાય છે, અને આપણને લાગે છે કે આ અનુભવ બીજા કોઈ પણ માણસને જો એ જ સ્થિતિમાં હોય તો થવો જ જોઈએ. એટલે એ વ્યક્તિલક્ષી છે કારણ કે એ લાગણી છે, પુરાવો નથી, પણ એ સાર્વત્રિક હોવાનો દાવો કરે છે કારણ કે એ સહિયારી માનવ ક્ષમતા પર આધારિત છે.
રસપ્રદ છે. હવે ત્રીજો મુદ્દો, સંબંધ, રિલેશન, અહીં પેલો પ્રખ્યાત વિચાર આવે છે, હેતુ વિનાની ઉદ્દેશ્યપૂર્ણતા, પરપોઝિવનેસ વિધાઉટ પર્પઝ. આ થોડું સમજાવ, હેતુ વગરનો હેતુ.
હા, આ થોડું અટપટું છે. કાંટ કહે છે કે સુંદર વસ્તુઓ જુઓ એ એવી લાગે છે જાણે એને કોઈ ચોક્કસ હેતુથી કોઈક ડિઝાઇન મુજબ બનાવવામાં આવી હોય. એના ભાગો એકબીજા સાથે એટલા બંધ બેસતા, એટલા સુમેળમાં હોય છે.
જેમ કે કોઈ ફૂલની પાંખડીઓ.
હા.
કે મોરના પીછા.
હા, બરાબર. એ જોઈને લાગે કે વાહ, શું પરફેક્ટ રચના છે, જાણે કોઈએ વિચારીને બનાવી હોય. પણ જ્યારે તમે પૂછો કે આનો હેતુ શું છે, તો આપણી પાસે કોઈ ચોક્કસ વ્યવહારિક જવાબ નથી હોતો. હા, જીવવિજ્ઞાન કહેશે કે પીંછા ઉડવા માટે કે સાથીને આકર્ષવા માટે છે. પણ એની સુંદરતા એ ફક્ત એના ઉપયોગમાં નથી,
પણ એની રચનામાં જ છે, એના દેખાવમાં.
હા, એની રચનામાં જે હેતુપૂર્ણતા દેખાય છે, જે સુમેળ દેખાય છે, એ જ આપણને આનંદ આપે છે, ભલે આપણે એનો કોઈ અંતિમ નિશ્ચિત હેતુ ન કહી શકીએ. એટલે હેતુપૂર્ણતા તો છે, પણ કોઈ ચોક્કસ હેતુ વગરની. આ દેખીતી ગોઠવણ જ સુંદરતા છે.
અને ચોથો મુદ્દો, રીત, મોડેલિટી, જે આવશ્યકતા, નેસેસિટી સાથે જોડાયેલો છે.
હા, આ ફરી પેલી સાર્વત્રિકતાની વાત પર આવે છે. આપણને એવું લાગે છે કે બીજાઓએ પણ આને સુંદર માનવું જ જોઈએ. આ કોઈ કાયદાકીય જરૂરિયાત નથી, પણ એક અપેક્ષા છે. કાંટ આને સેન્સસ કમ્યુનિસના વિચાર સાથે જોડે છે.
સેન્સસ કમ્યુનિસ
એટલે કે એક સહિયારી માનવીય સંવેદના, એક એવી સહિયારી સમજ અને નિર્ણય શક્તિ જે આપણે માનીએ છીએ કે બધા મનુષ્યોમાં હોય છે. એટલે જ આપણે સૌંદર્ય વિશે ચર્ચા કરી શકીએ છીએ, ભલે સહમત ન થઈએ.
ઓકે, આ ચાર ક્ષણો થઈ સુંદરતાની. પણ કાંટ ફક્ત સુંદરતાની વાત નથી કરતા, એ ઉદાત્ત સબ્લાઇમની પણ વાત કરે છે. આ શું છે, સુંદરતાથી અલગ?
હા, બિલકુલ અલગ અનુભવ છે. સુંદરતા આપણને શાંતિ, સુમેળ, આનંદ આપે છે. ઉદાત્તનો અનુભવ થોડો જુદો છે. એ આપણને હચમચાવી નાખે છે. એ અમર્યાદ, અત્યંત શક્તિશાળી વસ્તુઓ સાથે જોડાયેલો છે. એ આપણી સમજની સીમાઓને પડકારે છે. ઘણીવાર એમાં ભય અને અહોભાવનું મિશ્રણ હોય છે.
ભય અને અહોભાવ.
હા, કાંટ એના બે પ્રકાર પાડે છે. પહેલો, ગાણિતિક ઉદાત્ત, મેથેમેટિકલ સબ્લાઇમ. આ અનુભવ અત્યંત વિશાળતા, મેગ્નિટ્યૂડ સાથે જોડાયેલો છે. જેમ કે રાત્રે આકાશમાં અસંખ્ય તારાઓ જુઓ, અથવા હિમાલયના વિરાટ પહાડો, કે પછી અનંત લાગતો સમુદ્ર. આપણી કલ્પના આ બધું એકસાથે સમાવી નથી શકતી, એ થાકી જાય છે.
તો પછી એમાં સારું શું જો કલ્પના હારી જાય?
અહીં જ ખરી વાત છે. જ્યારે આપણી કલ્પના આપણી ઇન્દ્રિયોની શક્તિ હારી જાય છે, ત્યારે આપણને આપણી અંદર રહેલી એક બીજી, એનાથી પણ ઉચ્ચ શક્તિનો અહેસાસ થાય છે. આપણો તર્ક.
રીઝન.
તર્ક.
કઈ રીતે?
આપણો તર્ક અનંતતા, અમર્યાદતા જેવા વિચારોને સમજી શકે છે, ભલે કલ્પના એનું ચિત્ર ન બનાવી શકે. આ અનુભવ આપણને આપણી પોતાની માનસિક ક્ષમતાની મહાનતાનો ખ્યાલ આપે છે. આપણને ગર્વ થાય છે કે હું આ વિચારી શકું છું.
અચ્છા, અને બીજો પ્રકાર?
બીજો છે ગતિશીલ ઉદાત્ત, ડાયનામિકલ સબ્લાઇમ. આ પ્રકૃતિને ભયાનક, જબરજસ્ત શક્તિ સાથે જોડાયેલો છે. જેમ કે ભયંકર વાવાઝોડું, સમુદ્રનું તોફાન, મોટો ધોધ, ધરતીકંપ. અલબત્ત આ અનુભવ ત્યારે જ ઉદાત્ત બને જ્યારે આપણે પોતે સુરક્ષિત હોઈએ.
પણ ડરાવણી વસ્તુઓનો અનુભવ સારો કેમ લાગે?
કારણ કે જ્યારે આપણે આ પ્રકૃતિની વિરાટ શક્તિ સામે આપણી શારીરિક નિર્બળતા અનુભવીએ છીએ, ત્યારે જ આપણને આપણી આંતરિક શક્તિનો જોરદાર અહેસાસ થાય છે.
કઈ આંતરિક શક્તિ?
આપણી નૈતિક સ્વતંત્રતા,
મોરલ ફ્રીડમ.
આપણું ગૌરવ. આપણે સમજીએ છીએ કે પ્રકૃતિ ભલે આપણા શરીરને નુકસાન પહોંચાડે, પણ આપણો આત્મા, આપણી ઈચ્છાશક્તિ, આપણો નૈતિક સંકલ્પ એનાથી પર છે. એને પ્રકૃતિ હરાવી ન શકે.
વાહ, એટલે કે ડરનો અનુભવ પણ આપણને આપણી માનવી ગરિમાનો અનુભવ કરાવે છે, આપણને સશક્ત બનાવે છે.
બરાબર. એટલે ઉદાત્તનો અનુભવ ભલે શરૂઆતમાં અપ્રિય લાગે, પણ અંતે એ આપણી માનસિક અને નૈતિક શક્તિ માટે આદર ઉત્પન્ન કરે છે. આ રીતે સૌંદર્ય અને ઉદાત બંને આપણને આપણી જાત સાથે અને દુનિયા સાથે એક ઊંડા સ્તરે જોડે છે.
આ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આ થયો પહેલો ભાગ. હવે પુસ્તકનો બીજો મુખ્ય ભાગ છે ઉદ્દેશ્યલક્ષી નિર્ણયનું વિવેચન. આ કેવી રીતે પેલી ખાઈને પૂરવામાં મદદ કરે છે?
હા, અહીં કાંટ એ તપાસે છે કે આપણે પ્રકૃતિને, ખાસ કરીને જીવંત સજીવોને, કઈ રીતે સમજીએ છે. તમે જોયું હશે, આપણે સહજ રીતે જ કહીએ છીએ કે આંખ જોવા માટે છે, પક્ષીને પાંખો ઉડવા માટે છે, ઝાડના મૂળ પાણી શોષવા માટે છે.
હા, આપણે હેતુની ભાષા વાપરીએ છીએ.
બરાબર. કાંટ પૂછે છે કે આપણે આવું કેમ કરીએ છીએ? શું પ્રકૃતિમાં ખરેખર કોઈ હેતુ છે? એ સમજાવવા માટે સજીવો, ઓર્ગેનિઝમ્સ અને મશીનો, જેમ કે ઘડિયાળ, વચ્ચેનો તફાવત બતાવે છે. ઘડિયાળના ભાગો એક હેતુ માટે સાથે કામ કરે છે, ખરું? પણ એ ભાગો એકબીજાને બનાવતા નથી કે એકબીજાને ટકાવતા નથી.
જ્યારે સજીવોમાં
અલગ છે. એક વૃક્ષનું ઉદાહરણ લો. મૂળ, થડ, પાંદડા, ફૂલ, ફળ, આ બધા ભાગો એકબીજા પર આધાર રાખે છે. મૂળ પાંદડાને પોષણ આપે, પાંદડા મૂળને ખોરાક આપે. એટલું જ નહીં, વૃક્ષ પોતે જ મોટું થાય છે, પોતાનું સમારકામ કરે છે અને પોતાના જેવા બીજા વૃક્ષો પણ બનાવે છે.
હા, એ સ્વસંગઠિત છે, સ્વનિર્ભર છે.
બરાબર. આ જટિલતા, આ આંતરિક વ્યવસ્થા જોઈને આપણને એવું લાગે છે કે આની પાછળ કોઈક હેતુ, કોઈક ડિઝાઇન હોવી જોઈએ. આપણે એને જાણે કે કોઈ બુદ્ધિશાળી હેતુ માટે બનાવવામાં આવ્યું હોય તેમ જોવા મજબૂર થઈએ છીએ.
પણ આનો મતલબ એવો થયો કે કાંટ માને છે કે ભગવાન છે જેણે આ બધું બનાવ્યું?
ના ના, અહીં કાંટ બહુ સાવચેત છે. એ નથી કહેતા કે આપણે સાબિત કરી શકીએ કે પ્રકૃતિમાં હેતુ છે કે કોઈ ડિઝાઇનર છે. એ કહે છે કે વિજ્ઞાનનું કામ તો યાંત્રિક કારણો, મિકેનિકલ કોઝિસ શોધવાનું જ છે.
પણ
જ્યારે આપણે જીવંત સજીવોની જટિલતાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ હેતુનો વિચાર આપણી સમજણ માટે એક માર્ગદર્શક સિદ્ધાંત તરીકે કામ કરે છે. એ એક નિયમનકારી સિદ્ધાંત, રેગ્યુલેટિવ પ્રિન્સિપલ છે. એ આપણને શોધખોળ કરવા પ્રેરે છે. આપણે પ્રકૃતિનો અભ્યાસ જાણે કે એ હેતુપૂર્ણ હોય તેમ કરીએ છીએ, કારણ કે તેના વગર આપણે તેની અદ્ભુત વ્યવસ્થા અને સુંદરતાને પૂરી રીતે સમજી જ ન શકીએ.
અચ્છા, એટલે આ પણ એક પ્રકારનો પ્રતિબિંબાત્મક નિર્ણય થયો. આપણે પ્રકૃતિને જોઈને એમાંથી હેતુનો વિચાર તારવીએ છીએ.
બરાબર. અને આ દ્રષ્ટિકોણ આપણને પ્રકૃતિ પ્રત્યે વધુ આદર રાખવા પણ પ્રેરે છે, ફક્ત એક સાધન તરીકે નહીં પણ એક અદ્ભુત રચના તરીકે જોવા માટે.
તો આમ સૌંદર્યનો અનુભવ અને પ્રકૃતિમાં હેતુ જોવાની આપણી વૃત્તિ, આ બંને આપણને એવું સૂચવે છે કે આ ભૌતિક જગત જે નિયમોથી ચાલે છે અને આપણી સમજણ શક્તિ, આપણી નૈતિકતા, આપણી લાગણીઓનું જગત, એ બંને વચ્ચે કોઈક ઊંડો સુમેળ છે. જાણે પ્રકૃતિ આપણા માટે, આપણી સમજ માટે, આપણા નૈતિક વિકાસ માટે જ બની હોય. આ જ કાંટનો સેતુ છે.
બરાબર સમજ્યા.
તો આટલી વિસ્તૃત ચર્ચા પછી આ પુસ્તકમાંથી મુખ્ય કયા સંદેશાઓ કે વિષયો આપણે તારવી શકીએ જે શ્રોતાઓ માટે યાદ રાખવા જેવા હોય?
ચોક્કસ. મને લાગે છે કે પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો તો એ જ છે કે કાંટે પ્રકૃતિ અને સ્વતંત્રતા વચ્ચે સેતુ બાંધ્યો. એમણે બતાવ્યું કે સૌંદર્ય અને હેતુના અનુભવો ખાલી આપણી મનની ઉપજ નથી, પણ એ દુનિયા અને આપણા મન વચ્ચેના વાસ્તવિક ઊંડા સુમેળ તરફ ઇશારો કરે છે.
હા, બીજો મુખ્ય વિચાર મને પ્રતિબિંબાત્મક નિર્ણયની શક્તિનો લાગ્યો. આપણે હંમેશા તૈયાર ફોર્મ્યુલાથી નથી વિચારતા. ઘણીવાર આપણે અનુભવમાંથી, નિરીક્ષણમાંથી જ નવી સમજ, નવા નિયમો તારવીએ છીએ. આ કલા માટે, વિજ્ઞાનની નવી શોધો માટે અને રોજબરોજની જિંદગીમાં પણ બહુ મહત્વનું છે.
ત્રીજો, પહેલો વ્યક્તિલક્ષી સાર્વત્રિકતા અને સેન્સસ કમ્યુનિસ્ટનો વિચાર. એ બતાવે છે કે ભલે આપણી પસંદ અલગ હોય, પણ માણસ તરીકે આપણી અંદર ક્યાંક ઊંડે એક સહિયારી સંવેદના રહેલી છે. આ આપણને એકબીજા સાથે જોડે છે અને સંવાદની શક્યતા ઊભી કરે છે.
અને ચોથો, જે મને બહુ ગમ્યો, એ હેતુ વિનાની ઉદ્દેશ્યપૂર્ણતા. આ ખ્યાલ આપણને શીખવે છે કે વસ્તુઓની કિંમત ફક્ત એમના ઉપયોગમાં નથી, એમના સ્વરૂપમાં, એમની રચનામાં, એમના સુમેળમાં પણ એક આગવું મૂલ્ય છે, પછી એ પ્રકૃતિ હોય કે કલા.
આ પુસ્તકમાં અમુક વાક્યો જેવા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય. જેમ કે સૌંદર્ય વિશે એમનો મુખ્ય વિચાર ટૂંકમાં કહેવો હોય તો, સુંદરતા એ વસ્તુના સ્વરૂપનું એવી ગોઠવણી છે જે કોઈ બાહ્ય હેતુ વગર જ આપણને યોગ્ય લાગે છે, મતલબ એની રચના જ આનંદ આપે છે.
અને સાર્વત્રિકતા વિશે, સુંદર તે છે જે કોઈ ચોક્કસ ખ્યાલ કે નિયમ વગર બધાને આનંદ આપવાનો દાવો કરે છે. સાબિત ન થાય પણ અપેક્ષા હોય કે બધા અનુભવશે.
ઉદાત્ત વિશે કહી શકાય. ઉદાત્ત એ છે જેનો વિચાર માત્ર આપણી ઇન્દ્રિયોની પહોંચ બહાર જતી આપણી માનસિક શક્તિનો પુરાવો આપે છે. આપણી મર્યાદા આપણને આપણી શક્તિ દેખાડે છે.
અને કલા વિશે? કલા ત્યારે જ ખરેખર સુંદર લાગે છે જ્યારે આપણને ખબર હોય કે તે માણસે બનાવી છે, છતાં તે કુદરતી રચના જેવી સહજ લાગે. એમાં મહેનત દેખાવી ન જોઈએ.
તો હવે સવાલ એ થાય કે આ બધા થોડા અમૂર્ત લાગતા વિચારોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ?
હા, એ મહત્વનું છે.
એક તો કલા અને મીડિયાને આપણે કેવી રીતે જોઈએ છીએ. કાંટ આપણને ગમતું જે ફક્ત મજા કરાવે, સારું જે ઉપયોગી કે નૈતિક હોય, અને સુંદર જે નિસ્વાર્થ આનંદ આપે, વચ્ચેનો ફરક સમજાવે છે. આનાથી આપણે વધુ સભાન બની શકીએ. શું આ ફિલ્મ ફક્ત ટાઈમપાસ છે કે એમાં કંઈક ઊંધું છે? શું આ ગીત ફક્ત કાનને ગમે છે કે એમાં કોઈ કલાત્મકતા છે જે વિચારવા પ્રેરે?
બરાબર. એટલે આપણે વધુ સારી રીતે કલાની પસંદગી અને કદર કરી શકીએ. બીજો શું ઉપયોગ?
પર્યાવરણ પ્રત્યેનો આપણો અભિગમ. જો આપણે પ્રકૃતિને ફક્ત શોષણ કરવા માટેના સંસાધન તરીકે ન જોઈએ, પણ કાંટની જેમ એને એક જાણે કે હેતુપૂર્ણ, જટિલ અને સુંદર વ્યવસ્થા તરીકે જોઈએ, તો શું એના પ્રત્યે આપણો આદર અને એને સાચવવાની જવાબદારી ન વધે?
ચોક્કસ વધે. અને પેલો ઉદાત્તનો વિચાર, પહાડો કે સમુદ્રનો અનુભવ,
એ આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિ ફક્ત ઉપયોગી નથી, પણ એ આપણને આપણી પોતાની આંતરિક શક્તિ અને મર્યાદાઓનો પણ અહેસાસ કરાવી શકે છે. એ આપણને નમ્ર બનાવે છે અને સાથે સાથે સશક્ત પણ.
ત્રીજું, સર્જનાત્મકતા અને નવીનતા. કાંટનો જે પ્રતિભા, જીનિયસનો વિચાર છે કે પ્રતિભાશાળી વ્યક્તિ નિયમોનું પાલન નથી કરતી, પણ નવા નિયમો રચે છે.
હા, એ બહુ મહત્વનું છે. એનો અર્થ એ કે સાચી નવીનતા, પછી એ કલામાં હોય, વિજ્ઞાનમાં હોય કે બિઝનેસમાં, એ ફક્ત જૂના રસ્તે ચાલવાથી નથી આવતી. એના માટે મૌલિક દ્રષ્ટિ જોઈએ, આઉટ ઓફ ધ બોક્સ વિચારવું પડે.
અને છેલ્લે, વાતચીત અને સમજણમાં પણ પેલો સેન્સસ કમ્યુનિસ્ટનું વિચાર.
હા, એ આપણને પ્રોત્સાહિત કરે છે કે ભલે આપણા મત અલગ હોય, પણ બીજાની લાગણીઓ, બીજાના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરીએ. કારણ કે ક્યાંક ને ક્યાંક માણસ તરીકે આપણી સંવેદનાઓ જોડાયેલી છે. એનાથી વધુ સારો સંવાદ થઈ શકે.
બરાબર. એટલે આ વિચારો ફક્ત ફિલોસોફીના પુસ્તકોમાં રહેવા માટે નથી, પણ જીવનમાં ઉતારવા જેવા છે.
ચોક્કસ.
આખી ચર્ચા પછી મારા માટે અંગત રીતે સૌથી વધુ પ્રભાવિત કરનારી વાત એ રહી કે સૌંદર્ય જેવી બાબત, જે આપણને ઘણીવાર ફક્ત વ્યક્તિગત લાગણી જેવી લાગે, તે ખરેખર આપણા મન અને આ દુનિયાની રચના વચ્ચેના કોઈક ઊંડા તાલમેલ, કોઈક સુમેળને દર્શાવે છે. અને પેલો હેતુ વિનાની ઉદ્દેશ્યપૂર્ણતાનો વિચાર એ ખરેખર અદ્ભુત છે. એ દુનિયાને જોવાની એક નવી જ રીત આપે છે.
અને મને પેલું ઉદાત્તનું વિશ્લેષણ બહુ સ્પર્શી ગયું. કેવી રીતે આપણી મર્યાદાઓનો સામનો કરવો, પછી એ પ્રકૃતિની વિશાળતા હોય કે જીવનના પડકારો, એ જ આપણને આપણી ખરી આંતરિક શક્તિ અને નૈતિક ગૌરવનો પરિચય કરાવી શકે છે. એ વિચાર ખૂબ જ પ્રેરણાદાયક છે. અને એકંદરે કાંટે જે કુશળતાથી વિજ્ઞાન, નૈતિકતા અને સૌંદર્ય જેવા અલગ લાગતા ક્ષેત્રોને જોડીને એક સંપૂર્ણ ચિત્ર બનાવવાનો પ્રયાસ કર્યો, એ ખરેખર અસાધારણ છે.
હા, એ બતાવે છે કે માનવ અનુભવ કેટલો સમૃદ્ધ અને એકબીજા સાથે જોડાયેલો છે.
અને આ બધું આપણને એક સવાલ પૂછવા પ્રેરે છે, નહીં કે આપણે આપણી રોજિંદી જિંદગીમાં આપણી આસપાસ રહેલા અસંખ્ય સૌંદર્યના ઉદાહરણો, નાના કે મોટા, અને કુદરતી રચનાઓમાં દેખાતી પેલી જાણે કે હેતુપૂર્ણતાને કેટલી વાર ખરેખર અટકીને નોંધીએ છીએ, એની કદર કરીએ છીએ કે બસ દોડતા રહીએ છીએ?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.